તારીખ 24/4/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 679 અને 680 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 308
કેવળ જ્ઞાનનો વિષય ચાલે છે. કેવળ જ્ઞાનનું સ્વરૂપ કેવું છે એ સંબંધમાં કોઈ પ્રશ્ન પૂછ્યો છે સૌભાગ્યભાઈએ, એનો ઉત્તર ચાલે છે. કોઈ કેવળ કુટી એવા શબ્દથી એનો અર્થઘટન અથવા એનું સ્વરૂપ વિચારવામાં આવે છે તે યોગ્ય નથી. કેવળ કુટીમાં અનંતકાળનું ભૂત ભવિષ્યનું જ્ઞાન ન થાય એવી માન્યતા છે. એ માન્યતા કરવી ઘટતી નથી, એવી માન્યતા નહીં હોવી જોઈએ કેવળ જ્ઞાનના સંબંધમાં. કેમ કે રાગ દ્વેષ મોહનો સંપૂર્ણ અભાવ થઈને વિશુદ્ધ ચારિત્ર થાય ત્યારે જ્ઞાન સંપૂર્ણ નિરાવરણ થઈને નિર્મળ થઈને લોકાલોકને જાણે એવું જ્ઞાનનું શુદ્ધ પરિણમન થાય છે. તેમ છતાં એ વિષયમાં કેટલાક શાસ્ત્રવેત્તાઓ કેવળ જ્ઞાનનો જે કાંઈ બોધ કરે છે તે યથાર્થ નથી કરતા. કેમ કે એમાં એટલું જ પ્રતિપાદન આવે છે કે માત્ર ભૂત ભવિષ્યનું જાણવું એનું નામ કેવળ જ્ઞાન છે. પણ એવી વ્યાખ્યા મુખ્યપણે શાસ્ત્રકારે પણ કહી નથી. આઠ મિનિટે થી લગભગ શરૂ થાય છે વિષય 498 પાને. જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું તેને કેવળ જ્ઞાન જ્ઞાની પુરુષોએ કહ્યું છે. જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું, લોકાલોકને જાણવું એવું મુખ્યપણે કહેવું નથી. જોકે કેવળ જ્ઞાન લોકાલોકને નથી જાણતું એમ પણ અહીંયા પ્રતિપાદન કરવું નથી, પણ મુખ્યપણે શાસ્ત્રકારને એવું કહેવું નથી. તો મુખ્યપણે શું કહેવું છે કે જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું તેને કેવળ જ્ઞાન જ્ઞાની પુરુષોએ કહ્યું છે. અને તે જ્ઞાનમાં મુખ્ય તો આત્મસ્થિતિ અને આત્મસમાધિ કયા છે. એ જે અત્યંત શુદ્ધ થવું કહ્યું છે તો અત્યંત શુદ્ધ કેવી રીતે થાય છે કે મુખ્ય તો આત્મસ્થિતિ, આત્મામાં સંપૂર્ણ સ્થિરતા થાય છે અને આત્મામાં સમાધિ ભાવ થાય છે, સંપૂર્ણ સમાધિ દશા થાય છે એને કેવળ જ્ઞાન જ્ઞાની પુરુષોએ કહ્યું છે. જગતનું જ્ઞાન થવું એ આદિ કહ્યું છે, એ પણ કહ્યું છે કે જગતનું જ્ઞાન થાય છે, લોકાલોકનું ત્રણકાળનું જ્ઞાન થાય છે. પણ તે અપૂર્વ વિષયનું ગ્રહણ સામાન્ય જીવોથી થવું અશક્ય જાણીને કહ્યું છે. કયો અપૂર્વ વિષય છે? આત્મસ્થિતિ અને આત્મસમાધિ, એવો જે અપૂર્વ વિષય છે, અંતર્મુખનો વિષય છે, એ અંતર્મુખપણાનો વિષય સામાન્ય જીવોથી ગ્રહણ થવો અશક્ય જાણીને એને કેવળ જ્ઞાનનો બાહ્ય અંગ દર્શાવ્યું છે. એક કેવળ જ્ઞાનની પર્યાયનો વિચાર કરવામાં આવે તો એના બે અંગ છે. એક એનું બહિરંગ છે, એ લોકાલોક પ્રકાશક છે. એનું અંતરંગ છે, તે કેવળ આત્મસ્થિરતા અને આત્મસમાધિ, નિરવશેષ અંતર્મુખપણો, એ એનું અંતરંગ છે. તો જે અંતરંગને જે જીવો નથી સમજી શકતા કેમ કે એ અજાણ્યા છે, એ વિષય પણ સૂક્ષ્મ છે અને અજાણ્યો છે, એટલે બીજા પદાર્થોને જાણ અને ઘણું જાણે એની જેમ મહત્તા છે. જગતમાં કોની મહત્તા છે? ઘણું જાણે એની મહત્તા છે. થોડું જાણે એની એટલી મહત્તા નથી, પણ ઘણું જાણે એની મહત્તા છે. કેવી લોકાલોકને જાણે છે એક સમયમાં, એમ કરીને એને એ વિષયનું જ્ઞાન કરાવ્યું છે. કેમ કે જગતના જ્ઞાન પર વિચાર કરતા કરતા આત્મ સામર્થ્યને સમજાય, એવા બાહ્ય દ્રષ્ટિવાળાને પણ આત્માનું સામર્થ્ય સમજાવવા કે જુઓ એક સમયમાં લોકાલોકને જાણે કેટલું જ્ઞાનનું સામર્થ્ય, કેટલું જ્ઞાનનું સામર્થ્ય. પણ શાસ્ત્રકારે મુખ્યપણે એ વાત નથી કરી, મુખ્યપણે તો આત્મસમાધિની વાત કરી છે. શ્રી ડુંગર મહાત્મા શ્રી ઋષભાદીને કેવળ કુટી કહેતા ન હોય અને તેમના આજ્ઞાવર્તી એટલે જેમ મહાવીર સ્વામીના દર્શને પાંચે મુમુક્ષુઓ કેવળ જ્ઞાન પામ્યા, તે આજ્ઞાવર્તીને કેવળ જ્ઞાન કહ્યું છે, તે કેવળ જ્ઞાન અને કેવળ કોટી કહેતા હોય તો તે વાત કોઈ પણ રીતે ઘટે છે. આ સંપ્રદાયની અંદર કથા ચાલી હશે કેવળ જ્ઞાન અને કેવળ કોટી કહેવાય. ઋષભદેવ ભગવાનને આમ હતું, મહાવીર ભગવાનને એમના શિષ્યોને આમ હતું, તો એ વાત કાંઈક ભળતી છે એમ કરીને એટલી સંમતિ પોતે આપી છે. આપણે સાંગોપાંગ કથા ન જાણીએ, પ્રસંગ ન જાણીએ ત્યાં સુધી એ વિષયનો પણ સરખો વિચાર ન થાય. એકાંત કેવળ જ્ઞાનનો શ્રી ડુંગર નિષેધ કરે તો તે આત્માનો નિષેધ કરવા જેવું છે. કોઈ પણ આત્માના નિશ્ચય ગુણધર્મનો નિષેધ કરવામાં આવે તો એક અંશનો નિષેધ થતા અંશીનો પણ નિષેધ થઈ જાય છે. એ ન્યાય એ સિદ્ધાંતે જો કેવળ જ્ઞાનનો એકાંતે નિષેધ કરવામાં આવે તો એના આત્માનો નિષેધ કરવા જેવું છે. લોકો હાલ કેવળ જ્ઞાનની જે વ્યાખ્યા કરે છે તે કેવળ જ્ઞાનની વ્યાખ્યા વિરોધવાળી દેખાય છે એમ તેમને લાગતું હોય તો તે પણ સંભવિત છે. એ ઉપર પણ કહ્યું કે અત્યારે જે શાસ્ત્રવેત્તાઓ શબ્દબોધથી કેવળ જ્ઞાનનું સ્વરૂપ કહે છે તે યથાર્થ નથી એમ, અત્યારે પણ કેવળ જ્ઞાનની વ્યાખ્યા જે લોકો કરે છે એમાં વિરોધ દેખાતો હોય તો એ વાત ઠીક છે કે એમાં વિરોધ રહેલો છે, એની સાથે હું સંમત છું તો તે સંભવિત છે. કેમ કે માત્ર જગત જ્ઞાન તે કેવળ જ્ઞાનનો વિષય વર્તમાન પ્રરૂપણામાં ઉપદેશા છે. વર્તમાન પ્રરૂપણામાં એ અધૂરી વાત છે એમ કહેવું છે કે માત્ર જગતને જાણે, લોકાલોકને જાણે, ત્રણ કાળને જાણે તે કેવળ જ્ઞાન, એટલો જ જે વિષય પ્રરૂપણામાં ઉપદેશાય છે એ મર્યાદિત વાત છે. ખરેખર એટલું એનું સ્વરૂપ નથી અને મુખ્યપણે શાસ્ત્રકાર કહેવા પણ માગતા નથી. કેમ કે જગત જ્ઞાન તે કેવળ જ્ઞાનનો વિષય વર્તમાન પ્રરૂપણામાં ઉપદેશાય છે, આ પ્રકારનું સમાધાન લખતા ઘણા પ્રકારના વિરોધ દ્રષ્ટિગોચર થાય છે અને તે વિરોધો દર્શાવી તેનું સમાધાન લખવાનું હાલ તરતમાં બનવું અશક્ય છે. હવે આ પ્રકારનું તમને સમાધાન આપીએ છીએ તો એની સામે બીજી વિરોધવાળી વાત પણ દર્શાવવી જોઈએ જે અમને ખ્યાલમાં આવે છે. તો લોકો આમ પણ દલીલ કરે તો પણ આમ પણ કહે, આમ પણ કહે, અને એ બધા યુદ્ધોનું સમાધાન જો દર્શાવવામાં આવે તો એ પત્ર ઘણો લાંબો લાંબો થઈ જાય. જોકે આ પત્ર પણ ઘણો લાંબો થયો છે, શું એટલે એ બનવું હાલ તરતમાં અશક્ય છે. તો પણ શંકે સંક્ષેપમાં સમાધાન લખ્યું છે, તો પણ નીચે પ્રમાણે અમે સંક્ષેપમાં આ વિષય ઉપર સમાધાન તમને લખીએ છીએ. સમાધાન સમુચ્ચયાર્થ આ પ્રમાણે છે. કેવો શબ્દ વાપરો છે, એમની ભાષા આગવી છે, પોતાની સ્વતંત્ર ભાષા શૈલી છે. સમાધાન સમુચ્ચયાર્થ આ પ્રમાણે છે, એટલે અનેક પ્રકારના સમાધાનનો સમુચ્ચય અર્થ કરીએ તો આ પ્રકારે છે. બહુ સાદી ભાષામાં આપણે એવું બોલીએ કે બધી વાતનો સરવાળો આટામાં છે. આપણે સાદી ભાષામાં શું કહીએ કે બધી વાતનો સરવાળો અમે આટલામાં મૂકી દઈએ છીએ. આ કહે છે કે બધા સમાધાનનો સમુચય અર્થ, સમુચય એટલે ભેગો કરેલો અર્થ નીચે પ્રમાણે છે. અવતરણ ચિહ્ન કરીને લખે છે કે આત્મા જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ ભજે એનું નામ કેવળ જ્ઞાન મુખ્યપણે છે. આ પોતે સીધી વ્યાખ્યા કરી કે આત્મા જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિને ભજે એટલે જરાય મલિનતા ન રહે, પૂરેપૂરું નિરાવરણ શુદ્ધ જ્ઞાન થઈ જાય, કોઈ પણ પ્રકારનો જ્ઞાનનો દોષ ન રહે, અલ્પત્વ પણ અલ્પજ્ઞપણું પણ ન રહે, વિપર્યાસ તો ન રહે જ્ઞાનનો પણ અલ્પજ્ઞપણું પણ ન રહે, પરસન્મુખપણું પણ ન થાય, કાંઈ ન થાય, એકદમ અત્યંત સ્વભાવ સ્થિતિ, શુદ્ધ સ્થિતિ, એનું નામ કેવળ જ્ઞાન મુખ્યપણે છે. સર્વ પ્રકારના રાગ દ્વેષનો અભાવ થયે અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ પ્રગટવા યોગ્ય છે. એવી જે જ્ઞાનની સ્થિતિ તે સર્વ પ્રકારના રાગ દ્વેષના અભાવમાં જ થાય, બીજી રીતે ન થાય. આ સ્પષ્ટ વાત છે. એમ કરીને એ સાહેબ પૂછે કે અન્ય મતિમાં પોતાના ઈશ્વરને આખા જગતના ત્રિકાળ જ્ઞાની ત્રિકાળ વેત્તા તરીકે એ લોકો માને છે, અલ્પજ્ઞ નથી માનતા, એ તો સચરાચર બધું જાણે છે, એના જ્ઞાન બાર એક પાંદડું હલતું નથી એમ કે ઝાડનું એક પાંદડું ભગવાનની આજ્ઞા વિના હલતું નથી. શું એવી રીતે માને છે પણ સાથે રાગ દ્વેષ જોડે છે કે એમને પાછો આવો રાગ થયો, લાવ મારા ભક્તોને બચાવો, ભલે એવો દેશ નિવેશ થયો કે આ ધર્મની હાનિ કરે છે માટે એનો હું નાશ કરું, ગ્લાની ધર્મની ગ્લાની થાય અને સાધુને પરિત્રાણ કરવા માટે બચાવવા માટે સાધુ લોકોને હું યુગે યુગે અવતાર ધારણ કરું. ગીતાની અંદર એક શ્લોક છે, યદા યદા યુ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત, જ્યારે ધર્મની ગ્લાની થાય ત્યારે પરિત્રાણાય સાધુનામ વિનાશાનાય ચ દુષ્કૃતામ, જે દુષ્કૃત્ય કરનારા છે એનો નાશ કરવા માટે સંભવામી યુગે યુગે હું દરેક યુગે અવતાર ધારણ કરીશ. આમ શ્રીકૃષ્ણના મુખેથી બોલાવડાવ્યું છે ગીતાની અંદર. આમ કહેવાય છે વ્યાસજીએ કરી છે એમ ગણાય છે, પણ કોઈ હિસ્ટોરિકલ એનું પ્રૂફ નથી મળતું, પણ જે કિંવદંતી જેને કહીએ દંતકથામાં વ્યાસજીનું નામ છે. પાત્રો ગોઠવા છે શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદના, બે પાત્રો ગોઠવેલા છે. આવી જાય એમાં સાંખ્યમાં તો એમાં આત્માનો જ વાત લીધી છે, પણ સાંખ્યમત જે છે એમાં આત્માના સ્વરૂપની વાત લીધી છે અને અધ્યાત્મનો વિષય વિશેષ લીધો છે, વિતરાગ ભાવ લીધો છે, મનોકામના જેની છૂટી જાય છે અને આત્માથી આત્મામાં સંતુષ્ટ થાય છે એને સ્થિત પ્રજ્ઞ મેં કહીએ છીએ, એ બધું વાત લીધી છે. શું કહે છે કે સર્વ પ્રકારના રાગ દ્વેષનો અભાવ થઈ અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ પ્રગટવા યોગ્ય છે. તે સ્થિતિમાં જે કાંઈ જાણી શકાય તે કેવળ જ્ઞાન છે અને તે સંદેહ યોગ્ય નથી. અને જ્યારે રાગ દ્વેષનો સંપૂર્ણ ક્ષય થઈ જાય અને શુદ્ધ જ્ઞાન સ્થિતિમાં જેટલું કાંઈ જાણી શકાય પ્રગટપણે અને એવી સ્થિતિ પ્રગટે તો એમાં કાંઈ શંકા કરવા જેવી નથી. લોકાલોકનું પ્રતિબિંબ એમાં ઝળકે નિર્મળતાને લઈને, તો એમાં કાંઈ શંકા કરવા જેવી નથી. શ્રી ડુંગર કેવળ કોટી કહે છે તે પણ મહાવીર સ્વામી સમીપે વર્તતા આજ્ઞાવર્તી 500 કેવળી જેવા પ્રસંગમાં સંભવિત છે. શું જેને ડુંગર કેવળ કોટી કહે છે એ કોઈ મહાવીર સ્વામીના આજ્ઞાવર્તી 500 શિષ્યો સંબંધમાં વાત કરી છે, તો એ વાત કાંઈક સંભવિત છે, એ કાંઈક કોઈ પ્રસંગ ચાલ્યો છે ચર્ચાનો. જગતના જ્ઞાનનો લક્ષ મૂકી શુદ્ધ આત્મજ્ઞાન તે કેવળ જ્ઞાન છે એમ વિચારતા આત્મદશા વિશેષપણું ભજે, આ પરમાર્થ છે. લોકાલોકને જાણે એમાં શુદ્ધો પરમાર્થ નથી, પણ જગતના જ્ઞાનનો લક્ષ છોડીને, લોકાલોકને જાણવાનો લક્ષ છોડી દઈને શુદ્ધ આત્મજ્ઞાન તે કેવળ જ્ઞાન છે, અથવા શુદ્ધ આત્મજ્ઞાન અત્યંત શુદ્ધ સ્થિતિ જ્ઞાનની છે જેની અંદર અને સ્વરૂપ સમાધિ છે કે રાગ દ્વેષનો ક્ષય થયો છે એ કેવળ જ્ઞાન છે એમ વિચારતા આત્મદશા વિશેષપણું ભજે છે. એવું વિચારતા એ આત્મદશા, આત્માને આત્મા તરફ વળવાની જે દશા છે એ દશાને એ વાત વધારે અનુભવે છે. એટલે કેવળ જ્ઞાનનું જે અંતરંગ છે એ કેવળ જ્ઞાનના અંતરંગને મુખ્યપણે વિચારતા આત્મદશાને એ વધારે વિશેષપણું થવામાં લાભકારી છે. કેવળ જ્ઞાનનું બહિરંગ વિચારતા એટલો કોઈ મતલબ સરતો નથી. ફક્ત એટલો દ્રષ્ટિકોણ વિચારી શકાય કે આવું શુદ્ધ જ્ઞાન ક્યારે થાય કે જેમાં ક્યાંય અશુદ્ધિ ન હોય અને લોકાલોક અંદર પ્રતિબિંબિત થઈ જાય, કે રાગ દ્વેષનો ક્ષય થાય ત્યારે, જરા પણ રાગ દ્વેષ ન રહે ત્યારે, એટલા પૂરતો પરમાર્થ લાગુ થાય. એ પ્રમાણે આ પ્રશ્નના સમાધાનનો સંક્ષેપ આશય છે, સમુચય સમાધાન લીધું ને, સમાધાન સમુચય એ સંક્ષેપ આશય આ પ્રમાણે લીધો. હજી થોડું કહેશે. અહીંયા મુમુક્ષુની ભૂમિકાની ચર્ચા છે, એટલે કેવળ જ્ઞાનમાં કયું પડખું મુખ્યપણે ઉપકારી થવા યોગ્ય છે એમ પારમાર્થિક દ્રષ્ટિકોણને મુખ્ય કર્યો છે. જગતના જ્ઞાનને કેવળ જ્ઞાનનો વિષય મુખ્ય ન કર્યો, કેમ કે અત્યારે એને આત્મદશામાં વિશેષપણું થવા માટે શું ઉપકારી છે એટલો અહીંયા દ્રષ્ટિકોણ વિચારીને મુખ્યતા કરી. એ જરા ધ્યાન ખેંચવા જેવો વિષય છે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન એની મુખ્યતા કરો. જગતના જ્ઞાનની મુખ્યતા એટલા માટે નહીં કરો કે અહીંયા મુમુક્ષુની ભૂમિકામાં અને છદ્મસ્થ દશામાં જીવ ઘણું જાણવા જાય ત્યારે એ અનેક જ્ઞેયો પ્રત્યે આકર્ષિત થઈને જાણવા જાય છે, અને એવી જે બાહ્ય પદાર્થોને જાણવાની કુતૂહલ વૃત્તિ એ આત્માને સાધનામાં પ્રતિકૂળ છે, અથવા એ પર રુચિ છે, આત્મરુચિમાં એ નથી જાતો. જેને આત્મરુચિ હોય તેને ઘણું જાણવું, બહુ જાણવું, અનેક જાણવું એવી રુચિ નથી રહેતી અન્ય અન્ય પદાર્થો વિશે. એટલે પર રુચિ એ આત્માને અનુકૂળ નથી. મુમુક્ષુના આત્માને સ્વ સ્વરૂપ રુચિ અનુકૂળ છે, પર રુચિ અનુકૂળ નથી. એટલે જગતના જ્ઞાન ઉપર વજન નથી દેતા, પણ સ્વરૂપ સ્થિતિ ઉપર વજન દેવામાં આવે છે. એકત્વ બુદ્ધિમાં તો પડ્યો છે ને, પર રૂચિથી તીવ્ર એકત્વ બુદ્ધિ થી આ કરે, ઘણું જાણું, ઘણું જાણું, ઘણું જાણું, ઘણું જાણું, હજી આ જાણું, હજી આ જાણું, હજી આ જાણું, એમાં પર રૂચિ કેળવાય છે. આત્મરૂચિ કેળવવી જોઈએ, એના બદલે પર રૂચિ મુમુક્ષુ કેળવે તો એને એ પોતાને આરાધનામાં બાધક ભાવ છે, એ સ્વરૂપની સમીપ નહીં આવે, સન્મુખ નહીં થઈ શકે.
શાંત
શાસ્ત્ર છ કલાક વાંચવું તો સ્વરૂપ લક્ષ્ય વાંચવું. આત્મ સ્વરૂપ નો લક્ષ્ય થાય એના માટે વાંચવું, અને આત્મ સ્વરૂપ નો લક્ષ્ય થયો હોય તો એ લક્ષ્ય ને મુખ્ય રાખીને વાંચવું. અથવા શાસ્ત્ર ના શબ્દો વાચક છે અને એનું વાચ્ય છે એના ઉપર જ્ઞાન ને લઈ જવું, એનું નામ શાસ્ત્ર વાંચવું છે. શાસ્ત્ર ના શબ્દો છે એ તો વાચક છે, એનું વાચ્ય પોતાનો આત્મા, અને એનું વાચ્ય પોતાના આત્માનું આત્મ સમાધિ રૂપ કાર્ય એ એનું વાચ્ય છે. આત્મા કેવો છે અને એની પ્રાપ્તિ કેમ થાય છે, આ બે વાત છે એ એનું વાચ્ય છે. એ વાચ્ય ઉપર લઈ જવો જ્ઞાનને, એનું નામ શાસ્ત્ર વાંચન છે. જો એમ ન થાય તો એ શાસ્ત્ર વાંચન નથી, પણ બધા પછી પોથી ઉથલાવવાની વાત છે. એ શાસ્ત્રમાં પછી એવી જ વાત આવે કે એવી રીતે કોઈ શાસ્ત્ર નામ વાંચીને પરમાર્થને ન સાધે, આ પ્રકારે પરમાર્થને ન સાધે, આત્મહિતને ન સાધે, તો જેમ ગધેડા ઉપર કોઈએ શાસ્ત્રના ઢગલાને બોજો કર્યો અને મૂક્યો હોય, ઉપડાવે કે ભાઈ આને આ શાસ્ત્રો પચાહો શાસ્ત્ર છે ને આપણને લઈ જાવ આ જગ્યાએ, નાખો ગધેડા ઉપર મૂકીને, હં ઘોડા ઉપર મૂકીને, હં આ દાખલો તો ગધેડાનો જ દીધો છે એમ, અને શાસ્ત્ર માથામાં ઉપાડીએ છીએ, બીજું કાંઈ નથી, બોજો ઉપાડ્યો છે શાસ્ત્રનો, હું ભાર ઉપાડ્યો છે, જેમ ગધેડા ઉપર ભાર વેંધારે એમ આને મગજમાં ભાર વેંધાર્યો છે, બીજું કાંઈ નથી. અનેક વાતો શાસ્ત્રની કરે છે પણ એને કાંઈ પરમાર્થ સાધ્યો નથી. બીજાને સમજાવી શકાય પણ બીજો સમજશે નહીં એનાથી, એ માનશે એમ કે હું બીજાને સમજાવી તો શકું ને પણ બીજો એનાથી સમજવાનો નથી, કેમ કે એ સમજ્યો નથી, કૂવામાં નથી અવાડામાં, ક્યાંથી આવવાનું હતું? ૧૩૯માં ના, એમના જ પત્રમાં આવે છે, ખરી વાત છે. પાત્ર થવાની જિજ્ઞાસા થશે આ કાળે, અને કાળે કરીને પાત્રતા પણ મળશે, અને પાત્રતા બીજાને પણ આપ, હે ઉપરથી નીચેથી આગળ. ૧૪ પૂર્વનું જ્ઞાન નિષ્ફળ થયું, મૂળ વસ્તુનું જ્ઞાન ન મળ્યું એટલે ૧૪ પૂર્વનું જ્ઞાન નિષ્ફળ થયું. એક નહીંથી એવી વિચારણા પણ થઈ શકે કે શાસ્ત્રો એટલે લખેલા પાના ઉપાડવા અને ભણવા એમાં કાંઈ અંતર નથી, ઉપાડવા ને ભણવા એમાં કાંઈ અંતર નથી, લ્યો માથે ઉપાડવા કે ભણવા એ એમાં કાંઈ અંતર નથી, જો તત્વ ન મળ્યું તો, કારણ કે બેય બોજો જ ઉપાડ્યો, પાના ઉપાડ્યા તેણે કાયાએ બોજો ઉપાડ્યો, અને ભણી ગયા તેણે મને બોજો ઉપાડ્યો, બે બોજો ઉપાડ્યો, એકના મનથી બોજો ઉપાડ્યો, બીજા શરીરથી બોજો ઉપાડ્યો. પણ વાસ્તવિક લક્ષ્યાર્થ વિના તેનું નિરુપયોગીપણું થાય એમ સમજણ છે. વાસ્તવિક લક્ષ્યાર્થ વિના જે આત્માનું લક્ષ્ય છે, અર્થ નામ પ્રયોજન, લક્ષ્યાર્થ એટલે લક્ષ્ય થવાનું પ્રયોજન સર્યા વિના એ બધું જાણવું નિરુપયોગી થાય એવી સમજણ છે. અંબાલાલભાઈને પત્ર લખ્યો છે. હા, શાસ્ત્ર વાંચવું એમાં બે વાત છે, બોજો ઉપાડવાનો નથી, લક્ષાર્થ લક્ષ આત્માનો થવો જોઈએ. જીનપદ નિજપદ એકતા, લક્ષનો વિષય શું છે? જીનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ, લક્ષ થવાને તેહનો, કયા શાસ્ત્ર સુખદાયક. આ જીનપદ અને નિજપદ એક છે એવો લક્ષ થવા માટે બધા શાસ્ત્રો કયા છે. હવે એવો લક્ષ ન કરે તો એને શાસ્ત્રો વાંચ્યા નથી, બુજો ઉપાડ્યો છે, બીજું કાંઈ નથી. બીજાને સમજાવી તો ન શકે, પણ સમજાવું છું એવો અભિનિવેશ જરૂર થાય, એને દુષ્ટ અભિમાન કહેવામાં આવ્યું છે. શું એ પ્રમાણે આ પ્રશ્નના સમાધાનનો સંક્ષેપ આશય છે, જેમ બને તેમ જગતના જ્ઞાન પ્રત્યેનો વિચાર છોડીને, જો હવે પોતે એના ઉપર ખાસ ભલામણ કરે છે કે જેમ બને તેમ જગતના જ્ઞાન પ્રત્યેનો વિચાર છોડીને સ્વરૂપ જ્ઞાન થાય, કેમ કે જગતના જ્ઞાનમાં તો બધું આખા જગતને જાણવાની વાત આવી, એ તો પરરુચિમાં જશે તારે, પણ સ્વરૂપ જ્ઞાન થાય તેમ કેવળ જ્ઞાનનો વિચાર થવા અર્થે પુરુષાર્થ કર્તવ્ય છે. આ મહત્વનું વચન છે આખા પેરેગ્રાફમાં. જેમ બને તેમ જગતના જ્ઞાન પ્રત્યેનો વિચાર છોડી તમારે તો, તમને તો સ્વરૂપ જ્ઞાન થાય તેમ કેવળ જ્ઞાનનો વિચાર કરવા અર્થે તમારે પુરુષાર્થ કરવા યોગ્ય છે. આત્મજ્ઞાન કરવાનો પુરુષાર્થ કરો, અને આત્મજ્ઞાન કેમ થાય તે દ્રષ્ટિએ કેવળ જ્ઞાનનો વિચાર કરો. જગતના જ્ઞાનને તમારે કાંઈ આગળ વધવા જેવું નથી, એ તો તમારી પરરુચિનો અનાદિનો વિષય છે, એને કાંઈ સમર્થન આપવા જેવું નથી, ને એ રુચિનો વિકાસ કરવા જેવો નથી. જગતનું જ્ઞાન થવું તેનું નામ કેવળ જ્ઞાન, એ મુખ્યાર્થપણે ગણવા યોગ્ય નથી. એનો મુખ્ય અર્થ એવો, એનો એ અર્થને મુખ્ય કરવો નહીં તમારે, તમારા માટે એ મુખ્ય કરવા માટે તમને લાભનું કારણ નહીં થાય. જગતના જીવોને વિશેષ લક્ષ્ય થવા અર્થે વારંવાર જગતનું જ્ઞાન સાથે લીધું છે શાસ્ત્રકારોએ. જગતના જીવોને વિશેષ લક્ષ્ય થવા માટે, બહિર્દૃષ્ટિ જીવોને જ્ઞાનનું સામર્થ્ય બતાવવા માટે વારંવાર જગતનું જ્ઞાન સાથે લીધું છે, અને તે કાંઈ કલ્પિત છે એમ નથી, એમ હું કહેવા માગતો નથી કે એ વાત શાસ્ત્રકારે ખોટી લખી છે, પણ તે પ્રત્યે અભિનિવેશ કરવા યોગ્ય નથી. કેવી સરસ માર્ગદર્શનની લાઈન દોરી આપે છે. એ જાણવાનો વિષય છે, એ અભિનિવેશ કરવાનો ને મુખ્યતા કરવાનો જરાય વિષય નથી, નહીં તો તમે તો પરરુચિને પોષણ કરી દેશો એની મારફત. કેવળ જ્ઞાનની ચર્ચા કરશો અને તમારી પરરુચિનું પોષણ કરશો, એટલે એ તો કરવા યોગ્ય નથી. આ ઠેકાણે વિશેષ લખવાની ઈચ્છા થાય છે, પણ તે રોકવી પડે છે. એટલે પોતાને ફ્લો ઘણો છે, વિચારનો અંદર પ્રવાહ ઘણો આવ્યો છે, ઈચ્છા પણ થાય છે કે આમાં તો ઘણું લખી શકાય એવું છે, પણ અત્યારે તે ઈચ્છા રોકવી પડે છે. તો પણ સંક્ષેપમાં ફરી લખીએ છીએ કે વળી અવતરણ ચિહ્ન કરીને વળી લખીએ છીએ ફરી ફરીને કે આત્માને વિશેથી સર્વ પ્રકારનો અન્ય અધ્યાસ ટળી સ્ફટિકની પેઠે આત્મા અત્યંત શુદ્ધ ભજે તે કેવળ જ્ઞાન છે. આત્માને વિશેથી સર્વ પ્રકારનો અન્ય અધ્યાસ ટળી, જુઓ આ મુખ્ય વાત કરવી છે એમને, જે એટલે ભાર દઈને અવતરણ ચિહ્ન, અવતરણ ચિહ્ન એટલા માટે આપ્યું છે કે આ અહીંયા અમારું વજન છે, કે આત્માને વિશેથી સર્વ પ્રકારનો અન્ય અધ્યાસ ટળી, એટલે તમામ પ્રકારનું જ્ઞાનમાં જ્ઞેયમાં જ્ઞેયનિષ્ઠપણે હું પણ થાય છે એ ટળી જાય. સ્ફટિકની પેઠે, એકદમ શુદ્ધ સ્ફટિક પારદર્શક હોય એની પીઠે આત્મા અત્યંત શુદ્ધતાને ભજે એને અમે કેવળ જ્ઞાન કહીએ છીએ. એ કેવળ જ્ઞાનનું સ્વરૂપ છે, અને જગત જ્ઞાન પણ તેને વારંવાર જેના ગમમાં કહ્યું છે તે મહાત્મથી કરી બાહ્ય દ્રષ્ટિ જીવો પુરુષાર્થમાં પ્રવર્તે તે હેતુ છે. જેના ગમમાં જે વાત કરી છે એ બાહ્ય દ્રષ્ટિ જીવો માટે વાત કરી છે, જે કેવળ જ્ઞાનના અંતરંગને શુદ્ધ સ્ફટિક સ્વરૂપને નથી સમજતા એના માટે એવી વાત કરી છે, એનાથી પણ એને કંઈ આકર્ષણ થાય. એમ આવું સમર્થ જ્ઞાન હોય કે એક સમયમાં બધું જાણી લઈએ, એવું જ્ઞાન શુદ્ધ થાય, એવું સમર્થ થાય, તો એને કાંઈક વિચારમાં આવે અને એ બાજુ આકર્ષણ થાય બાહ્ય દ્રષ્ટિવાળાઓને. એટલા પૂરતી એ વાતને વારંવાર પણ કહેવામાં આવી છે. અત્રે શ્રી ડુંગરે કેવળ કોટી સર્વથા એમ કહી છે એવું કહેવું યોગ્ય નથી. કેવળ જ્ઞાનને છોડીને કેવળ કોટી જ માત્ર કહેવી એ યોગ્ય નથી. કેવળ કોટી એટલે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાની કક્ષામાં કોઈ જીવો આવી જાય છે એવું થાય છે. કેવળ જ્ઞાન કેવળ જ્ઞાન જેવું કાંઈ છે એની એમ કાંઈ પ્રતિપાદન હશે સ્થાનક પાસેમાં એવું કહેવું યોગ્ય નથી. અમે અંતરાત્મપણે પણ તેવું માન્યું નથી. જે કેવળ કોટીનો અર્થ તારવે છે એવું અમારો આત્મા સ્વીકારતો નથી. અમે માન્યું નથી એમ ન કીધું, અમે એવું માનતા નથી એમ ન કહ્યું. અમે અંતરાત્મપણે એવું માન્યું નથી. અમે અમારો જે અંતરાત્મા છે, અંતર્મુખ થયેલો જે આત્મા છે, એ આત્મા કેવળ કુટીને કેવળ જ્ઞાનની સાથે સ્વીકારતો નથી. કેવળ કુટીની વાત જુદી છે, કેવળ જ્ઞાનની વાત જુદી છે. એમ કે એમની પોતાની જીયાતીમાં આવા તત્વજ્ઞાન વિષયક પત્રો છે, એ એક મુમુક્ષુ બીજા મુમુક્ષુ ત્રીજા મુમુક્ષુની વચ્ચે નકલો કરીને એનો સ્વાધ્યાય કરે એ રીતે સર્ક્યુલેટ થતા હતા. એટલે અને એમને આજ્ઞાથી થતા હતા, એમને પૂછીને કરતા હતા. પૂછ્યા વગરની કોઈ વખત કોઈ પત્ર એવો હોય તો કોઈના માટે પ્રતિબંધ પણ કરતા હતા કે હાલ તો તમારે આટલા જ વાંચવું અને બીજાએ આ પત્ર ન વાંચવો. પણ હાલ તે પ્રશ્નનું સમાધાન કરવા વિશે જેટલું મૌન રહેવાય તેટલું ઉપકારી છે એમ ચિત્તમાં રહે છે. કેમ કે એ પ્રશ્ન હજી બીજા ઘણા પ્રશ્નોનો ઉકેલ કર્યા પછી હાથમાં લેવા જેવો છે કેવળ જ્ઞાનનો. એટલે અત્યારે તો મૌન રહેવાય તો વધારે સારું એમ પણ રહે છે. બાકીના પ્રશ્નોનું સમાધાન સમાગમે કરશો. એટલે એમણે છ પત્રોના પ્રશ્નોના ઉત્તર આપ્યા છે આમાં, અને એ સિવાય પણ પ્રશ્નો એમણે લિખ્યા છે ચૈત્ર વચ્છઠના પત્રની અંદર, ફાગણ વચ્છઠના કાળમાં એમાં છ ના પણ ઉત્તર આપ્યા છે. બાકીના પ્રશ્નોનું સમાધાન સમાગમે ધારશો, રૂબરૂમાં તમને કરશો. એમ કરીને બીજા પ્રશ્નનો ઉત્તર નથી આપ્યો. એ 679મો પત્ર બહુ વિસ્તારથી આવ્યો છે, અને એમાં મુખ્યપણે જે બીજા પ્રશ્નનો ઉત્તર આપ્યો છે એ મુમુક્ષુ જીવને વર્તમાનમાં ઘણો પ્રયોજનરૂપ છે. કે જ્ઞાનીની વાણી કેવી હોય, અજ્ઞાનીની વાણી કેવી હોય, અને જ્ઞાની પણ જ્ઞાનીની વાણીને કેવી રીતે ઓળખે છે એ વગેરે. મુખ્યપણે એવી વાત વારંવાર આવે છે પણ ઓલી વાત વધારે આવે છે. બાહ્ય દ્રષ્ટિ જીવોને હું એવું મહાત્મ દર્શાવવા માટે અને કેવળ જ્ઞાન પ્રત્યેના કોઈ પુરુષાર્થ જગાડવા માટે એવી વાત વારંવાર આવે છે. પણ મુમુક્ષુએ એ વાતને ગૌણ કરવા જેવી છે અને એના કેવળ જ્ઞાનના અંતરંગને મુખ્ય કરવા જેવું છે. એ આ આખા ઉત્તરનો જે મુખ્ય સારાંશ છે એ આ છે કે બાહ્ય દ્રષ્ટિ જીવો માટે ભલે એ વાત હોય, પણ હવે જ્યારે તમે કાંઈ આત્મજ્ઞાન માટે વિચારતા થયા છો અને આત્મજ્ઞાન પ્રાપ્તિની ભાવનાવાળા થયા છો તો કેવળ જ્ઞાનના સ્વરૂપને એના અંતરંગથી વિચારજો, એના બહિરંગથી નહીં વિચારતા. એ જાણવાનો વિષય કરીને ગૌણ રાખવો, આદરવાનો વિષય અંતર્મુખ થવાનો છે એને મુખ્ય કરજો એમ કહેવાનો અભિપ્રાય છે. જીવને રુચિ બહુ છે ને પરની, પરની રુચિ બહુ છે એટલે પરની રુચિ છોડાવે છે. કુતૂહલ વૃત્તિ એટલી બધી છે જીવ કે શાસ્ત્ર જ્ઞાનના અભ્યાસીઓને પણ ઘણા શાસ્ત્રો વાંચીને ઘણું જાણવાનું મળે તો સારું. આવો જે એક લોભ થાય છે એ પણ એના જ્ઞાનને વિકાસ થવામાં પારમાર્થિક દ્રષ્ટિએ તો પ્રતિકૂળ છે, અનુકૂળ નથી. આત્મજ્ઞાન ભણી વળાય અને આત્મજ્ઞાન ભણી વળવામાં જે પાયા હાથમાં આવે એ પકડવા જોઈએ. ગુરુદેવની ભાષામાં કહે તો પાયા પકડવા, અનુભવ થાય એના પાયા પકડવા તો અનુભવ થશે. અનુભવ ઉપર જવું, જાણવા ઉપર ન જવું. અનુભવ વેદવાનો વિષય છે, જાણવાનો વિષય નથી. જાણવું એમાં ગર્ભિત છે, પણ મુખ્યપણે એ વેદવાનો વિષય છે, એના ઉપર જવું. મીટી મળી છે એટલે અહીંયા ગોઠવું લાગે છે, પણ કોઈને ઉદ્દેશીને લખો એવો આ પત્ર નથી. પોતે જ કોઈ કારુણ્ય વૃત્તિથી અને આત્માની મસ્તીથી, બે વાત ભેગી થાય છે, આત્માની મસ્તી અને બીજા જીવો, જગતના જીવો ઉપર કરુણા બુદ્ધિ, એ બે વાતથી પ્રેરાઈને આ લખાણ રૂપે ડાયરીમાં લખ્યું હોય. ચૈતર સુદ તેરસ મહાવીર જયંતિ, ચૈતર સુદ ત્રેસ બરાબર મહાવીર જયંતિ, ગુરુદેવનો પરિવર્તન દિન છે. તે દિવસે એમણે 1952 લખ્યું છે, 47 અને 5 52, 95 વર્ષ થયા. 95 વર્ષ પહેલાનું લખાણ છે. ઓમ, જેને મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઈચ્છા કે સ્પૃહા નહોતી. ક્યાંથી અમે કેવી રીતે ઉપડ્યા હતા, ક્યાંથી લીધું, કે પરિપૂર્ણ શુદ્ધ થવું એ સિવાય કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ અમારે કરવી નથી, અમારે કોઈની ઈચ્છા નથી. અહીંથી શરૂઆત કરી હતી, પૂર્ણતાને લક્ષે શરૂઆત કરી હતી, કે જેની એટલે પોતાની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઈચ્છા કે સ્પૃહા નહોતી, શરૂઆત થઈ ત્યારથી જ. અને હવે તો અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી એ મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે. ઈચ્છા નિવૃત્ત થઈ છે, ભાવના તો રહી છે પણ ઈચ્છા નિવૃત્ત થઈ છે, એટલે એ જાતનો વિકલ્પ નથી. આ તો સહજ છે ને, અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે, મોક્ષની ચિંતા પણ નિવૃત્ત થઈ છે. એને એના તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો, એ આ બધા માગે છે ને ઈશ્વર પાસે, ભગવાન પાસે. તો કહે છે કે હે નાથ, તું તુષ્ટમાન પ્રસન્ન થઈને તો શું આપી દેવાનો હતો, બહુ તો તું બધાને મોક્ષ પમાડે છો, પણ હવે અમારે તો મોક્ષની ઈચ્છા નથી રહી. અમને એવો આત્મા મળી ગયો છે અને એ આત્મામાં એવી અમારી રમણતા વર્તે છે, અખંડ સ્વરૂપમાં એવી રમણતા વર્તે છે કે હવે આ પર્યાય આમ થાય તો ઠીક, એવો વિકલ્પ છૂટી ગયો છે. મોક્ષ સ્વરૂપ જ છે, અથવા મોક્ષ પદથી અનંત ગુણ સ્વરૂપ જે આત્મા છે એમાં અમારી રમણતા વર્તે છે. હવે અમારે શું જોઈએ, આત્મા મળી ગયા પછી અમારે શું જોઈએ, અમારા આત્મામાં તો મોક્ષ કરવાનો બાકી નથી એમ કે છે. શું જે આત્મામાં અમે રમણતા કરીએ છીએ પરમ પરિણામ ભાવમાં પરમાત્મા તત્વમાં, એમાં ક્યાં મોક્ષ કરવાનો છે. યોગેન્દ્ર દેવે શું કહ્યું, કે જે બંધાયો હોય તેને તેનો મોક્ષ થાય, પણ હું તો બંધાયો નથી પછી મારો મોક્ષ કેવી રીતે કરવાનો હતો, હું તો અબજ સ્પષ્ટ છું. એટલે હવે તારે પ્રસન્ન થઈને પણ શું આપવાનું બાકી રહે છે, મારે તો કઈ લેવાનું બાકી નથી રહ્યું, તારે શું આપવાનું બાકી રહે છે. શૈલી અસાધારણ શૈલી છે. એ કૃપાળુ, તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. જો શુદ્ધાત્માને કૃપાળુ આત્મા કહ્યો છે, એને કૃપા કરી છે ને પરિણમવાની, કે હે કૃપાળુ, તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. હવે તો હું તારા સ્વરૂપમાં વસી ગયો છું, અભેદ સ્વરૂપમાં અભેદ થયો છું, ત્યાં તો હવે લેવા દેવાની પણ કડાકૂટથી, બે વચ્ચે લેવા દેવાનું હોય, વ્યવહાર કોની વચ્ચે લેવા દેવાનો હોય, બે જણ હોય તો, પણ હું ને મારું સ્વરૂપ તો એક જ છીએ, એમાં મારે હવે લેવાનું શું ને દેવાનું શું, કઈ લેવા દેવાનો પ્રશ્ન મારામાં ઉપસ્થિત થતો નથી. હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમાનંદ છે. હવે અમને કાંઈ મેળવવાની આકુલતા નથી, એટલે અમે પરમાનંદમાં બિરાજમાન છીએ. આ એમને પોતાનું નિશ્ચય પરિણમન લીધું છે. દ્રવ્ય દ્રષ્ટિની વાત કરી છે એમ કહો કે પોતાના નિશ્ચય પરિણમનની વાત કરી છે કે અમે તો અભેદ સ્વરૂપમાં અભેદ થયા છીએ અને કાંઈ ભેદ અમારા સ્વરૂપ સાથે અમને નહીં વર્તતો હોવાથી અમારે કાંઈ લેવા દેવાનું હવે કોઈની સાથે પરનું લેવા દેવાનું બનતું નથી. અમારા આત્મામાં તો અમારા પરિપૂર્ણ શુદ્ધ આત્મા છે, પૂર્ણ આત્મામાં પૂર્ણપણે અમે તો અજાણે આવી ગયા છીએ. હવે અમારે કાંઈ લેવા દેવાનું રહેતો નથી. હવે વ્યવહારની વાત કરે છે, આત્મનિશ્ચયની વાત થાય પછી કે કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો, જગતના અજ્ઞાની જીવો છે, પોતાના આત્મકલ્યાણના માર્ગને અને પોતાના પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા છે. તે પોતાની મતિ કલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પે છે, પોતાની મતિ કલ્પનાથી કલ્યાણના માર્ગને કલ્પે છે અને એ કલ્પના પ્રમાણે વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરે છે અને તેમ પ્રવર્તન કરતા છતાં પણ મોક્ષ પામવાને બદલે તેઓ સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. આ વ્યવહારની વૃત્તિ કેવી છે, નિશ્ચય વૃત્તિ કેવી છે, વ્યવહારની વૃત્તિ કેવી છે. ત્યારે જગતના જીવો અને કેટલા તો એવા ભોળા જીવો છે, સાવ ભોળા. અમારા મહારાજે એમને આ બતાવ્યું કે તમે આ વર્ષમાં વર્ષી તપ કરો, અથવા માસ ખમણના ઉપવાસ કરો, આટલા વર્ષ સુધી કરો, તમારા તપથી એવી કર્મની નિર્જરા થઈ જશે ને કે તમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જશે. તમારા મહારાજે બતાવ્યું અને આ તો ચોખ્ખો ત્યાગ છે. દેહને પણ ખોરાક ન આપવો, આથી મોટો ત્યાગ કયો હોય? શું જેને એમ કહેવાય ને કે ભાઈ દેહને ટકવાનું સાધન છે, અન્ન તો પ્રાણ છે, એ અન્ન છોડ્યા અમે, એટલો ત્યાગ કર્યો. પછી તો કર્મની નિર્જરા થઈને થવી જ જોઈએ ને તપથી. તો અમે તો અમારા મહારાજે કર્યું એ પ્રમાણે એવી નિષ્ઠાથી પાલન કરીએ છીએ, શું એટલી શ્રદ્ધાથી. ત્યારે જ્ઞાન કહે છે કે એ બિચારા પોતાની કલ્પના પ્રમાણે ઉપાય કરીને પ્રવર્તન કરે છે, એ મોક્ષ પામવાને બદલે સંસાર વધારે છે. શું કરે છે, જે મોક્ષનો માર્ગ નથી એને મોક્ષનો માર્ગ માને છે, એ ગ્રહિત નથી. આથી ચારિત્ર મોહ મંદ થાય અને દર્શન મોહ દ્રઢ થઈ જાય, કેમ કે ગ્રહિત સુધી વિયો જાય. તો મોક્ષ માર્ગ નથી એને મોક્ષ માર્ગ માની બિચારા સંસારમાં પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. જો કાંઈ અમારે કારણ નથી એને સત્ય માર્ગમાં વાળવા માટે, અમારે કોઈ પક્ષાપક્ષી નથી કે તમે એ પક્ષમાં ગયા છો માટે આ પક્ષમાં આવો, એવું કાંઈ નથી. કોઈ કારણ નથી, બિલકુલ નિષ્કારણ કરે, એટલી માત્ર કરુણા છે. તમારું આત્મહિત થાય એ સિવાય બીજી કોઈ કરુણા નથી. અમારા હૃદયમાં સર્વ જગતના જીવોનું આત્મકલ્યાણ થાય એમાં કોઈ બીજું કારણ નહીં, નિષ્કારણપણે એવી ભાવના સર્વ જીવો પ્રત્યે વર્તે છે અને એ કરુણાશીલતાને કારણે અમારું હૃદય તો રડી ઉઠે છે. અરે રે બિચારા આત્મકલ્યાણનો માર્ગ સમજીને અકલ્યાણને સાધે છે, સંસારને સાધે છે, આ તો અમને તો રડવું આવી જાય છે, અમારું હૃદય તો રડી ઉઠે છે, એટલી કરુણા આવે છે. હવે એમ કહે છે કે સાચા માર્ગે આવવા માટે વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈને, વર્તમાનના વિદ્યમાન વીરને ભૂલી જઈ, પોતાના માટે લખે છે, ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય? ભૂતકાળમાં જે મહાવીર થયા એનું સ્વરૂપ એ ક્યાંથી જાણવાના હતા? સ્વરૂપ જાણે તો સ્વરૂપનું દર્શન થાય ને, જે પ્રગટ મહાવીર છે એને ઓળખતા નથી. જે વિદ્યમાન છે, પ્રગટ છે, હામે છે એને ઓળખતા નથી, અને જે ચાલ્યા ગયા છે એને શોધે છે કે મહાવીર કેવા હશે, આપણા મહાવીર કેવા થયા હશે, કેવા આપણા મહાવીર હશે, પણ ક્યાંથી તમને પત્તો લાગવાનો? એ બહુ સારી વાત લીધી છે. અચ્છા, એમ છે. ઓકે, મુંબઈની અંદરથી પત્ર લખ્યો છે ને, તો મહાવીર જયંતિમાં ત્યાં મોટી રથયાત્રા જૈનોને નીકળી છે, અને એની અંદર બધા ગાજા વાજા બધું નાચના નાચકૂદ થતી હશે. આ બિચારા મહાવીર, મહાવીર કે જય મહાવીર, બોલો મહાવીર, બોલો મહાવીર, મહાવીર ભગવાનનો જય, ફલાણું જય, મહાવીર શાસનનો જય, પણ કંઈ શું મહાવીર નહીં, ક્યાં મહાવીરને ગોતે છે? મહાવીર તો આયા બેઠા છે કે કરુણા બુદ્ધિ આવી છે ને, બહુ સરસ આશય કહે છે. બીજો પારિગ્રહ, કોઈ પ્રગટ કારણ ને અવલંબી વિચારી પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિપણે પણ ઓળખાય તો તેનું મહત્ફળ છે. અને તેમ ન હોય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કાંઈ આત્મા સંબંધી ફળ નથી એમ અનુભવમાં આવે છે. આ 50ના વૈશાખમાં લખ્યો છે પત્ર. કોઈ પ્રગટ કારણને અવલંબી, એટલે પ્રગટ સમ્યક દ્રષ્ટિને ઓળખીને, અવલંબીને, સત્પુરુષને જાણીને, વિચારીને, એના ઉપરથી પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને ભલે એની સર્વજ્ઞતા ન ઓળખાય પણ એનું સમ્યક્ત્વ ઓળખાય, સમ્યક દ્રષ્ટિપણે એની જે ઓળખાણ થાય એનું બહુ મોટું ફળ છે. એનું ફળ નિર્વાણ પદ છે. શું? અને જો એમ ન થાય, એટલે કે પ્રગટ સત્પુરુષને ન ઓળખાય, તો ભલે મહાવીર ભગવાન સર્વજ્ઞ હતા ને, આદિનાથ ભગવાન સર્વજ્ઞ હતા ને, 24 તીર્થંકર સર્વજ્ઞ હતા, એ સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કાંઈ આત્મા સંબંધી ફળ નથી એમ અમારા અનુભવમાં આવે છે. શું? હવે બીજી વાત કરે છે કે પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ, હવે માનો કે કોઈ સર્વજ્ઞ પ્રત્યક્ષ હોય ત્યારે પણ કોઈ કારણે, પછી બેને બધાને લાગવું પડશે, કોઈ કારણે, કોઈ વિચારે અને કોઈ રીતે અવલંબીને, અવલંબને સમ્યક દ્રષ્ટિ સ્વરૂપણે પણ ન જાણ્યા હોય તો તેનું પણ આત્મ પ્રત્યે ફળ નથી. પરમાર્થથી તેની સેવા અસેવાથી જીવને કાંઈ ભેદ થતો નથી. પછી એ સર્વજ્ઞની ગમે એટલી સેવા કરે કે સેવા ન કરે, બધું એને માટે સરખું છે. માટે તે કાંઈ સફળ કારણ રૂપે જ્ઞાની પુરુષે સ્વીકારી નથી એમ જણાય છે. શું? આ જરા મહત્વનો વિષય છે કે સર્વજ્ઞને પણ સમ્યક દ્રષ્ટિપણે ઓળખ્યા છે, સર્વજ્ઞ હોય ત્યારે પણ, અને સમ્યક દ્રષ્ટિના પ્રગટ સ્વરૂપથી તે સર્વજ્ઞને ઓળખ્યા તો આત્મ પ્રત્યે કાંઈ ફળ છે. એમ કહેવાનો આશય એ છે કે સમ્યક પછી માંડીને સર્વજ્ઞપણા સુધીમાં જે સામાન્ય મુદ્દો છે એ સમ્યક્ત્વનો છે. સમ્યક્ત્વ સામાન્ય છે, સમ્યક દર્શન સામાન્ય છે. અહીંથી આ માર્ગ શરૂ થાય છે અને અહીંથી આ માર્ગની ઓળખાણ થવી જોઈએ તો સર્વજ્ઞને સર્વજ્ઞ તરીકે જાણ્યાનું ફળ છે, નહીંતર સર્વજ્ઞને સર્વજ્ઞ તરીકે જાણ્યાનું, સેવા કરવાનું કોઈ ફળ નથી. આત્માને એ ફળ નથી આવવાનું, કાંઈ આત્મલાભમાં કોઈ ફળ નહીં આવે. બહુ ગંભીર વાત કરી છે. એનું અનુસંધાન અહીંયા મળે છે કે વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈને વીરમાં તો તારે શું જોવાનું હતું? સમ્યત્વ જોવાનું હતું, સમ્યક દર્શન જોવાનું હતું. એ તો અહીંયા વિદ્યમાન છે કે એને ભૂલી જઈને ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે આખડે ભગવાન વીરના શાસ્ત્રો કેવા છે, એની અંદર શું શું વાત કરી છે, કેવી કેવી વાત કરી છે, એ જીવોને મહાવીરનું દર્શન ક્યાંથી થવાનું હતું, કે એને કોઈ રીતે ભગવાન મહાવીરના દર્શન થવાના નથી, ભલે ને ગમે એટલી ધૂન મચાવે મહાવીર મહાવીર કરીને. જ્ઞાન કરણે પોતા માટે લખ્યું છે, કારણ કે વર્તમાન વીરને ભૂલી જઈને ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે પોતાનો આત્મા લઈને એમણે પોતાના માટે કેમ લખ્યું છે કે નીચે એમ લખે છે કે અમે અમૃત સાગર છીએ. શું? તમે અમારા શરણે આવો, અમે અમૃત સાગર છીએ, અમે તમારા માટે કલ્પવૃક્ષ છીએ અને પરમ શાંતિના ધામરૂપ છીએ, કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. એ બધી વાત નીચે લખી છે, પોતા ઉપર વાત લખી છે, પોતા ઉપર લખી છે. સ્પષ્ટ લખ્યું છે, ઓ દુષ્મકાળના દુર્ભાગી જીવો. શું? અત્યારે દુષ્મકાળ છે એના, હે દુર્ભાગી જીવો, ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય છે. તમારે જો કલ્યાણ, શ્રેય એટલે કલ્યાણ કરવું હોય તો આ વિદ્યમાન મહાવીર બેઠા છે એની નજીક આવો, એની શરણે આવો તમે, તો તમારું આત્મકલ્યાણ થાય. ભગવાન મહાવીરે જે મોક્ષનો માર્ગ દર્શાવ્યો એ માર્ગ અમે દર્શાવીએ એટલું સામર્થ્ય છે, અને એ માર્ગ સ્પષ્ટપણે જાણ્યો છે, વેદ્યો છે, અનુભવ્યો છે, અને અત્યારે કોઈ માર્ગને પ્રગટપણે કહેનાર જોવામાં આવતા નથી, એમ જાણીને એ વાત અમને કરી છે. ઘણું જોર છે, પોતાને ઘણું જોર આવ્યું છે, ઘણું જોર છે. પ્રત્યક્ષ જ્ઞાની પોતે એમ લીધું છે, પ્રત્યક્ષ જ્ઞાની પોતે એમ છે. ઘોર અંધકાર હોય કોઈ જંગલની અંદર, એવો ઘોર અંધકાર હોય કે પોતાનો હથેળી હાથ હાથ ન દેખાય, આંખની સામે હાથ લાવે તો હાથ પોતાનો હાથ પોતાને ન દેખાય, હવે એમાં ભૂલો પડી ગયો હોય માણસ, એવા ઘોર અંધકારમાં ભૂલો પડી ગયો હોય, અને એવો આથડે પડે આખડે ને આથડે ક્યાંય, એમાં ક્યાંક પ્રકાશની એક કિરણ ક્યાંક જોવા મળે તો એને એમ થાય કે હા ક્યાંક અહીંથી રસ્તો મળશે, એવી પરિસ્થિતિ છે અત્યારે. કેમ કે ક્યાંય મોક્ષ માર્ગ નથી, લોપ થઈ ગયો હોય એવી પરિસ્થિતિ છે, સંપ્રદાયો સાવ અંધકારમાં છે. શું? એમાં આવા કોઈ સત્પુરુષ જાગે ત્યારે એક કિરણ પ્રકાશમાં મળે છે, એને કહે છે કે જો બચવું હોય તો આવો, આ બાજુ બચી જવું હોય તો આ બાજુ મોક્ષ માર્ગ ખુલ્લો છે, હજી પણ ખુલ્લો છે, અમે પ્રાપ્ત કર્યો છે અને તમે પ્રાપ્ત કરી શકશો. પંચાણું વર્ષ પહેલાની વાત છે, બહુ જબરદસ્ત વાત લખે છે, અને જેવા તેવાનું કામ નથી. એમ લખે કે અમે વર્તમાનના મહાવીર છીએ, ભૂતકાળના મહાવીરને શોધવા તમે ભ્રમણામાં ક્યાં પડો એમ પત્તો નહીં લાગે એમ કહે છે. એવી રીતે તમે મહાવીર ભગવાનના શાસ્ત્રો છે ને એ વાંચીને એમાં અંદરથી કાંઈક મહાવીર ભગવાનને પામી જઈએ, મહાવીર ભગવાનના માર્ગને પામી જઈએ, એ ભ્રમણામાં ભટકો ન તમે નકામાં, કાંઈ પત્તો લાગવાનો નથી. કેમ કે પ્રગટ સત્પુરુષને કેવી રીતે અજાણ્યા માર્ગની અંદર કોઈ રીતે પ્રવેશ કરે, બરાબર, 20મું વર્ષ છે. ચત્રભુજ બેચર એમના બનેવી છે. તમારી પત્રિકા પહોંચી હતી, વિગત વિદિત થઈ. ઉત્તરમાં મને કોઈ પ્રકારે ખોટું લાગ્યું નથી. વૈરાગ્યને લીધે જોયું તો ખુલાસો લખી શક્યો નથી. બહુ વૈરાગમાં છે 20મા વર્ષમાં. જોકે અન્ય કોઈને તો પહોંચ પણ લખી શકતો નથી, તો પણ તમે મારા હૃદયરૂપ એટલે પહોંચ ઇત્યાદિ લખી શકો છો. હું કેવળ હૃદય ત્યાગી છું. થોડી મુદતમાં કંઈક અદ્ભુત કરવાને તત્પર છું. સંસારથી કંટાળ્યો છું. હું બીજો મહાવીર છું એમ મને આત્મિક શક્તિ વડે જણાયું છે. મારા ગ્રહ 10 વિદ્વાનોને મળી પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે. સત્ય કહું છું કે હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું, વૈરાગ્યમાં જીવું છું. આ સુપ્રજ્ઞ રાજચંદ્ર મસ્તી તો ઘણી ઉપડી છે. મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. પાછળમાં પહેલી લીધી છે. હું મહાવીરનો ધર્મ ચલાવીશ નહીં. મહાવીરે એમના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. હવે તેવા પુરુષના માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ. હું પણ એ ધર્મને હવે સ્થાપન કરીશ. મારો ધર્મ એમણે ચલાવ્યો હતો, આત્માનો ધર્મ ચલાવ્યો હતો. શૈલી તો બહુ કરી છે. આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ એ ધર્મ પ્રવર્તાવીશ. તમે મારા હૃદયરૂપ અને ઉત્કંઠિત છો એટલે આ અદ્ભુત વાત દર્શાવી છે. અન્યને નહીં દર્શાવશો, કોઈને કહેતા નહીં, આ તો તમને લખું છું કે આખી દુનિયામાં ફરીને આ ધર્મ પ્રવર્તાવો છે. એ વખતે અમને ધર્મ પ્રભાવનાનો ભાવના ઘણી આવી છે. બહુ મસ્તીમાં કાગળો લખેલા છે. પણ એકદમ લાઈન અનુસંધાન થઈ ગયું છે. બહુ સારું યથાર્થ વિચારણા આવી છે.